أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. આપણી ચર્ચા સૂરતુદ દહર ઉપર ચાલી રહી છે, જે સૂરાને અલ ઇન્સાન અને સૂરાહલ અતા પણ કહેવાય છે. આ ત્રણેય નામ પહેલી જ આયતમાં છે. આપણે ગયા વખતે પહેલી ચાર આયતો ઉપર ડિસ્કસ કર્યા. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. હલ અતા અલલ ઇન્સાનિ હીનુન મિનદ દહરિ લમ યકુન શૈઅમ મઝકૂરા. إِنَّا خَلَقْنَا الْإِنسَانَ مِنْ نُطْفَةٍ أَمْشَاجٍ نَبْتَلِيهِ وَجَعَلْنَاهُ سَمِيعًا بَصِيرًا إِنَّا هَدَيْنَاهُ السَّبِيلَ إِمَّا شَاكِرًا وَإِمَّا غَفُورًا إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا إِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَلَاسِلَ وَأَغْلَالًا وَسَعِيرًا. આ સૂરામાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે કે ઇન્સાન કંઈ જ ન હતો, એને એનું કોઈ ઝિકર કરવાવાળું પણ ન હતું. એના પછી અલ્લાહએ ઇન્સાનને ખલ કર્યું એક નુતફામાંથી, કે જે મેલ અને ફિમેલના ડ્રોપ્સથી મિલાવી અને માના પેટમાં એ સ્ટેજીસમાં ઇન્સાનની ખલકત થઈ. અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ તેને બધી ફેકલ્ટીઝ આપી, ખાસ કરીને સાંભળવાની અને જોવાની શક્તિ, કે જે ઘણી જ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી વર્સ 3માં અલ્લાહ ફરમાવે છે કે અમે તેને હિદાયતનો રસ્તો બતાવ્યા, હવે તેના ઉપર છે કે તે અમારો રસ્તો અખત્યાર કરે કે આ રસ્તાથી દૂર હટી જાય, તે અમારો શુખર કરે કે નાફરમાની કરે. વર્સ 2માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે કે અમે તેને સાંભળવાની અને જોવાની શક્તિ આપી, પણ આપણે ખબર છે કે તેણે અલ્લાહએ બધી ફેકલ્ટીઝ આપી, પણ અહીં સાંભળવાની અને જોવાની શક્તિ એટલે મેન્શન થઈ છે કે આના થકી ઇન્સાન ઇલ્મ મેળવી શકે છે. ખિલકત પછી સૌથી ઇમ્પોર્ટન્ટ બ્લેસિંગ છે તે હિદાયત છે. સુરતુ શમ્સમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઘણી કસમ ખાય છે અને પછી કહે છે, વ નફસિમ વ મા સવાહા ફ અલહમહા ફુજુરહા વ તકવાહા ફકદ ખાબા મન દસ્સાહા. કામયાબ તે છે કે જે એના નફ્સને પ્યોર રાખે છે, અને જે તેના કોન્શિયસને મારી નાખે છે તો તે નુકસાનમાં છે. આ છે ઇન્ટરનલ ગાઈડન્સ, ફિત્રી હિદાયત. પછી આપણે બધી જાતના બ્લેસિંગ્સ ડિસ્કસ કર્યા. આયતુલ કુર્સીમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, લા ઇકરાહા ફિદ્દીન કદ તબયના રુશ્દુ મિનલ ગઈ. દીનમાં કોઈ જબરદસ્તી નથી, હકનો રસ્તો બહુ જ ક્લિયર છે, કુફરનો આડો રસ્તો કરતા. અલ્લાહની આ નેમાને જો કોઈ નથી અપનાવતો તો અલ્લાહ તેની માટે અઝાબ તૈયાર કરે છે. જો એનામાં ફિત્રી હિદાયત હોય છે તો અલ્લાહ તેને વધુ તૌફીક આપે છે. આયતુલ કુર્સીની પછી જે આયતમાં અલ્લાહ કહે છે, અલ્લાહુ વલિયુલ્લદીના આમનુ યુખરિજુહુમ મિનદ્દુલુમાતી ઇલાન્નૂર. અલ્લાહ મોમિનીનનો વલી છે, તે એને અંધકારમાંથી કાઢીને નૂર તરફ લઈ જાય છે. હું અહીં તમને એક કરબલાનો દાખલો આપીશ. કરબલામાં હૂર અને ઉમર સાદ બંને એક જ પોઝિશનમાં હતા, એક જ લેવલ ઉપર હતા. ઇમામ હુસૈન અલી ઇસ્લામ બંનેની સાથે મુલાકાત કર્યા. હૂરના કલ્બમાં તે ફિત્રી હિદાયત હતી અને આશુના દિવસે ઇમામ હુસૈનના લશ્કરમાં એ જોઈન થઈ ગયા. અલ્લાહ તેને તૌફીક આપે છે. ઉમરે સાદ સાથે પણ ઇમામની મુલાકાત થઈ, બે ત્રણ મિટિંગ્સ હતી. ઇમામ તેને સમજાવે છે કે જો તું મને મારીશ તો જહન્નમમાં જઈશ. ઉમર સાદ જવાબ આપે છે કે હું જો અહીંથી હટી જઈશ તો મારી ફેમિલીને આ લોકો ટોર્ચર કરશે. ઇમામ કહે છે હું પ્રોટેક્ટ કરીશ. પછી ઉમરે સાદ કહે છે કે મારા ઘરને એ લોકો ડિસ્ટ્રોય કરશે. ઇમામ કહે છે હું તને મદીનામાં પ્રોપર્ટી અપાવીશ, તું આ કામને મૂકી દે. ઉમર સાદ કહે છે કે મને ઇબને ઝિયાદે મુલ્ક રાયની ગવર્નરશીપ પ્રોમિસ કરી છે, તે તો મારા આંખની ઠંડક છે. પછી આપણે વર્ષ 4માં અલ્લાહએ જે અઝાબ તૈયાર રાખ્યું છે કાફિરો માટે તેનું જિકર કર્યા. આપણે ગયા લેક્ચરમાં તેના ઉપર ચર્ચા કર્યા હતા. હવે આપણે વર્ષ 5 ઉપર આવીએ. ઇન્નલ અબ્રાર યશરબૂન મિન કાસિન કાના મિઝાજુહા કાફુરા. હકીકતમાં મુત્તકીન તે પ્યાલામાંથી પીવે છે કે જેમાં કાફુર મિલાવેલું છે. બરૂનનો અર્થ થાય છે એ શખ્સ કે જે સારા અમલ કરે છે અને સુખડની કોઈ આશા જ નથી રાખતો. બરૂનનો પ્લુરલ છે અબ્રાર, રાઇટિયસ પીપલ. રાઇટિયસ પીપલ એવા છે કે એ લોકો કોઈ દિવસ કોઈની પાસેથી કોઈ બદલાનો આશા પણ નથી રાખતા, ફક્ત અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ખુશી માટે જ કરે છે. ખૈર અને બરનો તફાવત એ છે કે ખૈરનો અર્થ થાય છે જનરલ ગુડનેસ અને બરનો અર્થ થાય છે કે સારું અમાલ અને ખુલુસ નિયત, કોઈની પાસેથી આશા થેન્ક્સની રાખે જ નહીં. હવે અહીં અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક દાખલો આપે છે અબ્રાર લોકોનો. વર્સીસ 7-22 સુધી અલ્લાહ આવા લોકોનો દાખલો પેશ કરે છે અને પૂરું ડિસ્ક્રિપ્શન આપે છે, પૂરું વર્ણન આપે છે. બીબી ફાતિમા ઝહરા અલૈહા સલામ, ઇમામ અલી અલૈહિસ્સલામ અને એના બચ્ચાઓ અને બીબી ફિઝા. 7મી આયતમાં અલ્લાહ કહે છે યુફૂન બિન નઝરી વયખાફૂન યૌમન કાના શરુહુ મુસ્તતવીરા. દરેક વાયદાને તેઓ વફા કરે છે અને તે દિવસથી ડરે છે કે જેની સખ્તાઈ લાંબા અને પોળા વિસ્તારમાં ફેલાયેલી હશે. તે દિવસના જુદા જુદા અઝાબનું જિકર થાય છે. મુસ્તતીરાનો અર્થ થાય છે કે ઘણો જ પોળો, એટલે કે ઘણો જ વાસ્ટ અને સ્કેટર્ડ હશે. હવે આપણે આ આયત ઉપર થોડીક ચર્ચા કરીએ. યુફૂન બિન નઝરી, એ લોકો વાયદાને વફા કરે છે. મદીનામાં આનો ઇવેન્ટનું બેકગ્રાઉન્ડ પહેલાં તમને સમજાવું કે મદીનામાં અનસાર્સ બધા સેટલ પહેલાંથી થઈ ગયા હતા, પણ જ્યારે રસૂલે ખુદા હિજરત કર્યા અને મક્કાથી મદીના આવ્યા તો ઘણા મુહાજરીન ઇમિગ્રન્ટ્સ મક્કાથી રસૂલને જોઈન થયા અને મદીનામાં આવ્યા. શરૂઆતમાં રસૂલ અને તેઓને ઘણી જ તકલીફ પડી, કારણ કે ઇમિગ્રન્ટ્સ બધા મક્કામાં બધું છોડીને રસૂલને જોઈન થઈ ગયા હતા. તેઓ બધા રેફ્યુજીઝ હતા. રસૂલ એક વખત બધા મુહાજરીનને ભેગા કરે છે અને પછી અમુક પૈસાદાર અનસારને બોલાવે છે અને કહે છે કે તમે એક એક મુહાજીરને તમારા ધંધામાં પાર્ટનર બનાવો અને તેઓની જવાબદારી તમે લઈ લો. અને આ હતું રિયલ બ્રધરહુડ, એ ભાઈચારો. આખીરમાં એક મહાજીર રહી જાય છે તો રસૂલને પૂછે છે કે મારી માટે કોઈ અનસાર નથી. તો રસૂલ એને જવાબ આપે છે અંત અખી યા અલી ફી દુનિયા વલ આખેરા, તમે તો મારા ભાઈ છો આ દુનિયામાં અને આખેરામાં. જ્યારે બીબી ફાતિમા ઝહરા અલૈહા ઇસ્લામના બે દીકરા ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બીમાર પડે છે તો રસૂલે ખુદા તેના ગ્રાન્ડસન્સને એની અયાદત માટે આવી છે. અહીં અયાદતુલ મરીઝ માટે પણ કહેતી જાઉં કે બીમારની પૂછા કરવી ઇસ્લામમાં બહુ જ ભલામણ કરવામાં આવી છે અને તેનું અજર પણ ઘણું જ મોટું છે. દાખલા ફોર એક્ઝામ્પલ, ફરિશ્તાઓ જે લોકો બીમારોની પૂછા કરવા જાય છે, લોકોને જોવા જાય છે, તો તેના હકમાં દુઆ કરે છે કયામત સુધી. ઇમામ અલી અલીસ્લામ રસૂલ ખુદા ઇમામ અલી અલીસ્લામને નજર રાખવાની વિનંતી કરે છે કે તમે 3 રોજાની નજર રાખો. જો અલ્લાહ બચ્ચાઓને શફા આપી દે તો તમે 3 રોજા રાખજો અને અલ્લાહ સાથેનો વાયદો પૂરો કરજો. નજર છે તે ઉર્દુ અને ગુજરાતીમાં તેનું અર્થ થાય છે માનતા માનવી. જો કોઈ કહે, કોઈ શખ્સ કહે કે હું આવતીકાલે અલ્લાહની ખુશી માટે રોજો રાખીશ, તો તે માનતા કે નજરને પૂરી કરવી એના માટે વાજિબ થઈ જાય છે. બચ્ચાઓને જ્યારે ઠીક થઈ જાય તો ઇમામ અલી અલીસ્લામ સાથે બીબી ફાતિમા, ઝહરા અલીહાસ્લામ અને બીબી ફિઝા પણ આ નજર રાખ્યા. પછી વર્સ 8માં અલ્લાહ કહે છે, વયુત અમૂન ત્વામા અલા હુબ્બિહી મિસ્કીનમ વ યતીમમ વ અસીરા, અને તેઓ અલ્લાહની ખુશી માટે મિસ્કીન, યતીમ અને કેદીને ખાવાનું આપી દે છે. આ તેઓની ત્રીજી ક્વોલિટી હતી. પહેલી 2 ક્વોલિટી, પહેલી હતી વાયદાને તેઓ વફા કરે છે, બીજું છે અલ્લાહનો ખોફ રાખે છે. જ્યારે પોતાના ઘરમાં તકલીફ હોય અને ત્યારે બીજાઓને જમાડવું, આની માટે ઘણી જ ઊંડી દયાની જરૂર પડે છે. ફક્ત દયા નહીં પણ કુરબાની આપવી પડે છે. પોતાને ખાવાની જરૂર હોય પણ ત્યાં એ ટાઈમે ગરીબોને આપી દે. ખાવાનું બચ્યું હોય અને આપે તો એ અલગ વાત છે, પણ આ તો એ લોકો પોતાનું ઇફ્તારનું ખાવાનું ત્યારે આપી દે છે. સુરતુલ આલે ઇમરાનની 92 આયતમાં અલ્લાહ સુબહાનો વ તઆલા ફરમાવે છે કે લન તનાલુલ બિર્રા હત્તા તુન્ફિકુ મિમ્મા તુહિબ્બુન, તમે ક્યારે પણ તકવાની એ મંઝિલ સુધી નહીં પહોંચી શકો જ્યાર સુધી તમને જે મનપસંદ છે તે અલ્લાહની રાહમાં નહીં આપો. ફરી આપણે આ કિસ્સા તરફ વળીએ. 3 દિવસ ઇફ્તારના સમયે તેઓએ મિસ્કીન, યતીમ અને કેદી આવે છે અને ઇતિહાસ બતાવે છે કે રસૂલના વખતમાં જેલ ન હતી. જ્યારે જહાજમાં નાસ્તિક કે મુશ્રિક કેદીઓ હતા, તેઓને મુસલમાનોને તે કેદીઓ આપવામાં આવતા કે તેઓ કેદીઓની સાથે દયાથી વર્તે અને આ કેદીઓની ધ્યાન રાખે. જ્યારે મુસલમાનોને તકલીફ પડતી આ કેદીઓની ધ્યાન રાખવામાં, તો તેઓ બીજા તવંગર મુસલમાનોની મદદ લેતા. મદીનામાં મુસલમાનોની હાલત ઘણી જ ખરાબ હતી. જ્યારે કેદીઓની સંખ્યા વધી ગઈ ત્યારે જેલ બાંધવામાં આવી અને એનો ખર્ચો મુસ્લિમ ટ્રેઝરીમાંથી કાઢવામાં આવ્યો. સૌથી બેસ્ટ અમલ મુત્તકીનું છે કે તેઓ ગરીબ અને હાજતમંદ લોકોને જમાડે છે. ફક્ત મુસલમાનોને જ નહીં, કોઈ પણ ભૂખ્યો આવે તેના દરવાજા ઉપર તો તેઓ તેને ધ્યાન રાખે છે. હમણાં સુધી આપણે આ અબરારની 3 ક્વોલિટીઝ જોયા. પહેલું તો પોતાના વાયદાને હંમેશા વફા કરે છે, બીજું અલ્લાહનો ખોફ છે, ત્રીજું કયામતના દિવસનું ડર હોય છે કે જેની સખ્તાઈ અને અઝાબ ફેલાયેલી હશે, અને ચોથું એ લોકોના કલ્બમાં ઘણું જ ખુલ્લુસ હોય છે. જે કાંઈ સારા કામ કરે છે તેના બદલામાં કોઈ થેન્ક્સની આશા પણ નથી રાખતા. વર્સ 9માં અલ્લાહ કહે છે, ઇન્નમા નુતઈમુકુમ લિવજહિલ્લાહ લા નુરીદુ મિનકુમ જઝાઅં વલા શુકુરા, અમે તમને અલ્લાહની ખુશી માટે જમાડીએ છીએ, અમે તમારી પાસેથી કોઈ બદલાની કે થેન્ક્સની આશા જ નથી રાખતા. ઇસ્લામમાં દરેક અમલ તેની નિયત ઉપર આધાર રાખે છે, એની સિન્સિયારિટી, એની નિખાલસતા ઉપર આધાર રાખે છે. કોઈ પણ સારા અમલ કબૂલિયતના દરજે નથી પહોંચતા જ્યાં સુધી એ કરનારની નિયતમાં ખુલુસ ન હોય. આ પાંચમી કેરેક્ટરિસ્ટિક કે વર્સ 10માં અલ્લાહ કહે છે, ઇન્ના નખાફુ મિન રબ્બિના યૌમન અબૂસન કમતરીરા, બેશક અમે અમારા રબ પાસેથી એ તકલીફના દિવસનો ખોફ રાખે છે. અબૂસન અરેબિકમાં ફ્રાઉનિંગને કહે છે. કોઈ સખત તકલીફમાં હોય અને આપણે તેના ચહેરા ઉપર, ખાસ કરીને કપાળ ઉપર રિંકલ્સ આવે છે, કરચલી પડી જાય છે, એવી જ રીતે એને કહે છે અબૂસન, ફ્રાઉનિંગ. એવી જ રીતે કયામતનો દિવસ એટલો સખત દિવસ હશે કે લોકોના ચહેરાઓ પડી ગયા હશે, ઉદાસી હશે. આ મુત્તકી બધી વસ્તુ, બધા અમલો અલ્લાહની ખુશી માટે કરે છે, છતાં તેઓને તેઓના દિલમાં અલ્લાહનો ઘણો જ ખોફ હોય છે. તો વર્સ 11માં અલ્લાહ ફરમાવે છે, ફવકાહુમુલ્લાહુ શર્ર ઝાલિકા ઝાલિકલ યૌમી વલકાહુમ નઝરતન વસુરૂરા. અલ્લાહ સુબહાનહુ વ તઆલા મુત્તકીનને એ દિવસની વહેશતથી બચાવી લેશે અને તેઓના દિલમાં ખુશી આપશે, એક જાતની ખુશી. ખુશી એમાં એનો વર્ડ આમાં અરબ આ આયતમાં યુઝ કરે છે, ફવકાહુમુલ્લાહુ શર્ર ઝાલિકલ યૌમી વલકાહુમ નઝરા. નઝરા એક ખુશી અમે આપશું કે તેઓના સારા કામોના બદલામાં. ભૂખ્યાને જમાડવું અલ્લાહની નજરમાં ઘણું જ મોટું અમલ છે અને આના બારામાં કુરાનમાં ઘણા ઠેકાણે એનું જિકર કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ કામ અલ્લાહની ઘણી જ નજદીક છે. ઇતિહાસમાં પણ મેન્શન કરવામાં આવ્યું છે, ફક્ત મદીના માટે જ નથી, આ તો ડેઇલી બેઝિસ ઉપર છે. આજે પણ આપણે લાગુ પડે છે કે જેટલું બની શકે એટલું લોકોને ભૂખથી બચાવી. દુનિયાની હાલત જોશું તો ભૂખ છે તે એઇડ્સ, મેલેરિયા, ટીબી ના બીમારીથી વધારે છે. 1970માં 960 મિલિયન માણસો ભૂખથી મરી ગયા. 2002માં 815 મિલિયન લોકો ભૂખથી મર્યા. દરરોજના 24,000 માણસો ભૂખથી મરી જાય છે. આમાંથી પોણા લોકના માણસો બચ્ચાઓ છે. 3/4 ઓફ ધ પીપલ આર ચિલ્ડ્રન. દુનિયામાં અનાજ પૂરતું છે બધાને ખવડાવવા માટે, એ કોઈ તંગી નથી. પ્રોબ્લેમ છે, અસરાફ બહુ થાય છે, ઘેર ઇન્સાફી છે અને લોકોમાં દયા નથી. દરરોજના લગભગ 20 મિલિયન ટન્સ ખાવાનો અસરાફ થાય છે. આ દુનિયાના માણસો તરફ આપણે નજર કરશું તો ખાલી 6% માણસો દુનિયામાં 3% દિવસના ખાઈ શકે છે, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. 34% માણસો મિડલ ક્લાસના છે, એ દિવસનો એક મેઇન મીલ ખાઈ શકે છે. અને 60% માણસો છે કે જેઓ ગરીબ છે. હવે હંમેશ મુજબ હું તમને એક આજે સ્ટોરી કરી અને આજના ટોકને પૂરું કરીશ. આ સ્ટોરી છે એક કુટુંબની છે અને આ સ્ટોરી એક વકીલ, એક લોયર કહે છે, એના મોઢે હું તમને સમજાવીશ. એ કહે છે કે આપણા કુટુંબનું સંપ હંમેશા સુખડના લાકડા જેવું હોવું જોઈએ. સુખડના લાકડાના ટુકડા ભલે થઈ જાય, 1000 ટુકડા થઈ જાય, પણ એની સુગંધ ન જવી જોઈએ. આ વકીલ કહે છે કે એક દિવસ હું મારી ઓફિસમાં બેઠો હતો તો એક માણસ અંદર આવી ગયો અને ઘણો જ ગુસ્સામાં હતો. સફેદ કપડાં પહેર્યો હતો પણ એના ઉપર ઠેકઠેકાણે માટીના ડાઘા હતા. મોઢું એનું તડકાથી બળી ગયું હતું, ઘણો જ વ્યાધિમાં લાગ્યો. હાથમાં કાગળોની એક થપ્પી હતી, આખી થપ્પી મારા ટેબલ ઉપર રાખી અને કહ્યું, વકીલ સાહેબ, મને એક ફ્લેટને લોક કરાવી નાખવું છે, જેટલો ખર્ચો થાય તે મને કહો અને બીજા તમને કેટલા ડોક્યુમેન્ટ્સ ખપશે તે મને કહો. વકીલ કહે છે કે હું તો ઓફિસ બોયને, મારા ઓફિસ મેસેન્જરને બોલાવ્યો અને કહ્યું કે આને ઠંડુ પાણી પહેલાં પીવડાવો અને પછી એક શરબતનો ગ્લાસ આપો. એસીને ચાલુ કર્યો કે જેથી જરાક રૂમમાં ઠંડક થઈ જાય. પછી હું એ માણસને જવાબ આપ્યો કે હું તમારું કામ કરી નાખીશ, પણ મને સમજાવો કે શું કરવાનું છે. બધા પેપર્સ હું મારા હાથમાં લીધો. અડધી કલાક સુધી એની સાથે હું વાત કર્યો અને કેસને સમજવાની કોશિશ કર્યો. પછી હું તે માણસને કીધો કે તમે 4 દિવસ પછી આવો, હું પેપર્સને સ્ટડી કરીશ, પછી તમને જવાબ આપીશ. તમારા કેસને સમજવા માટે મને ટાઈમ ખપશે. 4 દિવસ પછી તે માણસ પાછો આવ્યો, એટલા જ ગુસ્સામાં હતો, એ જ હાલ હતો. હું એને કહું છું કે તમે બેસો, તમે કાંઈ બોલો તે પહેલાં મને બોલવું છે. વકીલ કહે છે કે હું એને કહું છું કે હું તમારા કાગળો વાંચ્યો, તમારી સાથે વાતો કર્યા પછી મને જે કંઈ સમજવામાં આવ્યું તે હું તમને સમજાવવા માગું છું. તમે તમારા નાના ભાઈ અને તમારી બેન, તમે 3 ભાઈ બહેનો છો અને 1 કુટુંબના છો. તમારા મા બાપ નાનપણમાં, તમે નાના હતા ત્યારે ગુજરી ગયા. તમારા મા બાપ ન હતા તો તમે મોટા ભાઈ, બહેન અને તમારા બીજા ભાઈ કરતાં તમે મોટા હતા અને તમે આ ભાઈ બહેનનો ખ્યાલ કર્યા, મા બાપ જેમ તેઓને રાખ્યા, બહેનને સારું ભણતર અપાવ્યા અને એની શાદી કરાવી. નાના ભાઈને તમે ભણાવ્યા અને એન્જિનિયર બન્યો. બચપનમાં એને એક બળદનું એક શિંગડું એના શરીરમાં ઘડી ગયું હતું, તો તે એટલો લોહી લુહાણ થઈ ગયો, તો તમે તેને તમારા ખંભા ઉપર ઉપાડી અને બાજુની હોસ્પિટલ લઈ ગયા, કારણ કે તમારા ગામમાં હોસ્પિટલ ન હતી અને 5 કિલોમીટર હોસ્પિટલ દૂર હતી. બહુ જ લાડથી તમે તમારા ભાઈ બહેનને ઉછાળ્યા. એક વખત તમારો ભાઈ બીમાર પડ્યો તો ડૉક્ટરે કહ્યું કે એની કિડની બગડી ગઈ છે, તો તમારી પોતાની 1 કિડની તમે એને ડોનેટ કરી. પછી તમે એ છોકરાને, તમારા ભાઈને કહ્યું કે તું શહેરમાં ભણ, હું અહીં મહેનત કરીશ. એન્જિનિયરિંગ કોલેજની ફીસ લગભગ 80,000 રૂપિયા હતી વર્ષના, તે પણ ભરપાઈ કરી. જ્યારે એન્જિનિયર થઈ ગયો તો આખા ગામમાં તમે બધાને જમાડ્યા, ખુશીનો પ્રસંગ હતો. અને ભાઈને કીધા કે તમે એન્જિનિયરિંગ કોલેજમાં, ત્યાં તો ભાઈ તમને કહે છે કે એન્જિનિયરિંગ કોલેજમાં એક છોકરી મને પસંદ આવી છે, એની સાથે મને શાદી કરવી છે, તો તમે એની શાદી પણ કરાવી આપ્યા. શાદી કરી એટલે નાનો ભાઈ બદલી ગયો, તમને પૈસા મોકલવાનું બંધ કર્યો અને નાનો ભાઈ તમને કહે છે કે અહીં ખર્ચા બહુ છે, હું તમને પૈસા નહીં મોકલી શકું. હવે ત્યાં એ એક ફ્લેટ લીધો અને લોન ઉપર લીધો અને તમને કહે છે કે અડધી ખેતી જે મારો હક છે આ ફાર્મમાં એ તમે વેચી નાખો કે જેથી હું મારો ફ્લેટ લઈ લઉં. તો તમે ગુસ્સામાં આવી ગયા અને તમે કીધા કે આ ભાગ પડાવવું ક્યારે હતું, આપણે તો હંમેશા સંપથી જ રહ્યા છે. હવે આ ગુસ્સામાં આવી અને તમે તમારા ભાઈના ફ્લેટને લોક કરવા માગો છો. પછી વકીલ કહે છે કે હું એને કહું છું કે હું તમારું કામ કરી આપીશ, તે ફ્લેટને લોક પણ કરાવીશ અને તેમાંથી તમારો ભાઈને જે દેવડાવું છે એ પણ દેવડાવીશ. પણ હવે મને એક વાત કરો કે તમે આ કામ કરશો તો મારા સવાલોના જવાબ આપો કે તમે જે કિડની ડોનેટ કર્યા હતા તે ક્યારે પાછી આવશે. તમે જ્યારે તમારા નાના ભાઈને બળદનું શિંગડું લાગી ગયું હતું અને તે લોહી લુહાણ હાલતમાં હતો અને તમે 5 કિલોમીટર તમારા ખંભા ઉપર એને ઉપાડી અને ડૉક્ટર પાસે લઈ ગયા. તે સમય પાછો આવશે? તમારી આખી જિંદગી એની પછવાડે તમે આપી દીધી. આ બધું એ ફ્લેટની સામે બહુ જ અમૂલ્ય છે. કોર્ટના ધક્કા નહીં ખાઓ. તમારો ભાઈ ખોટા રસ્તા ઉપર ચડી ગયો છે. તમે એ રસ્તા ઉપર ન જાઓ. તમારા ભાઈના વિચારો ભિખારી જેવા છે. તમારા વિચારોને બદલાવો નહીં. તમારો હાથ હંમેશા ઉપર હતો અને ઉપર જ રાખો. હવે તમે તમારા બચ્ચાને ભણાવો. તમારા પોતાના બચ્ચાઓ પછાડે મહેનત કરો. તમારો ભાઈ ભણતર થકી પ્રાઉડ થઈ ગયો, પણ તમારા બચ્ચા એમ નહીં કરે. એ માણસની આંખમાં આંસુ આવી ગયા. એ માણસ મારો થેન્ક્સ માનીને ચાલ્યો ગયો. એને ઘણા વર્ષો પસાર થઈ ગયા. તે માણસ એક જવાન છોકરા સાથે એક દિવસ આવ્યો મારી ઓફિસમાં અને મને એક મીઠાઈનો ડબ્બો આપે છે અને કહે છે કે આ મારો દીકરો ડૉક્ટર થઈ ગયો અને અહીં ગામમાં અમે એક હોસ્પિટલ ચાલુ કર્યા છે. હું તમારો આભાર માનવા આવ્યો છું કે તમે મને સલાહ આપ્યા કે આ કોર્ટના ધક્કાથી દૂર રહો. ભાઈ સાથે ઝઘડો નહીં કરો, પણ તમે તમારા બચ્ચાને ભણાવો. મારો ભાઈ પણ મારી પાસે આવીને માફી માંગી ગયો. આ મીઠાઈના ખરા હકદાર તમે છો. જિંદગીમાં ગુસ્સો બધું બરબાદ કરી શકે છે. જો તે ગુસ્સાને પી જઈએ તો આપણે આપણી જિંદગી અને આપણું કુટુંબની જિંદગીને સુધારી શકીએ છીએ. બસ આખરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે. લોકોને હમણાં કોવિડ પાછું ચાલુ થઈ ગયું છે એ બીમારીથી બચાવે. આપણા જમાનાના ઇમામને ઝુહુર ફરમાવે અને આપણને તેના મદદગારોમાં સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંત સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.